તારીખ 17/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવ સંતુલન રૂપ અનેકાંતના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 10.
અપવાદ ઉત્સર્ગ એટલે સિદ્ધાંત, અપવાદ એટલે સિદ્ધાંતમાં અપવાદ નામ થોડી બાંધછોડ કરવી છે. સિદ્ધાંત બે પ્રકારના હોય છે. એક ત્રિકાળીય અફર સિદ્ધાંત છે અને એક સિદ્ધાંતની અંદર સિદ્ધાંતના જ ઉદ્દેશને પહોંચી વળવા માટે જે કાંઈ બાંધછોડ કરવી પડે, એડજસ્ટમેન્ટ કરવી પડે, એને અપવાદ કહે છે. એમ બે પ્રકારે સિદ્ધાંતનું નિરૂપણ છે. સાધકનું પરિણમન ઉત્સર્ગ અપવાદની મૈત્રી રૂપ હોય છે. સાધક જીવને જે પરિણમન છે એ પરિણમનમાં સિદ્ધાંત અને સિદ્ધાંતને પહોંચી વળવા માટે ખાસ કરીને આચરણની ભૂમિકામાં આ પ્રકાર ઉત્પન્ન થાય છે અપવાદનો. છતાં બંને વચ્ચે વિરોધ નથી, બંને વચ્ચે મૈત્રી છે. અથવા તો એક જ વિતરાગતા રૂપ કાર્યની સિદ્ધિ કરવા માટે એ બંને વાત છે. સાધકનું પરિણમન ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી રૂપ હોય છે. કેવળ વિતરાગતા જ એકાંતે ઉપાધિ છે અને રાગ એકાંતે ઉપાધિ નથી, તેમ ઉત્સર્ગનો સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? પરિપૂર્ણ વિતરાગતા ઉપાધિ છે, રાગ અંશ માત્ર પણ ઉપાધિ નથી. સાધક જીવનો આ સિદ્ધાંત છે કે એક સમયમાં પરિપૂર્ણ વિતરાગ થવાતું હોય તો એને કોઈ કાર્ય માટે બીજો સમય એને માગવો નથી, બીજો સમય એને જોઈતો નથી. અત્યારે પૂર્ણ થવાતું હોય તો એક સમય પછી ઉધાર એને કામ કરવું નથી. આ સાધક જીવનો સિદ્ધાંત છે. સિદ્ધાંત ઉપર જ લક્ષ વધારે હોય, અપવાદ ઉપર લક્ષ એટલું ન હોય. સિદ્ધાંત ઉપર જ લક્ષ હોય, અપવાદ પણ સિદ્ધાંતને ખાતર સ્વીકારેલો અપવાદ છે. આ વિરુદ્ધ જવા માટે આ અપવાદ નથી, એવી વાત છે. તથાપી શુદ્ધિના મંદ પુરુષાર્થને લીધે સાધકને પોતાની ભૂમિકા અનુસાર તેની મર્યાદાનો રાગ અથવા વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે, તે અપવાદ માર્ગ છે. આ આચરણની ભૂમિકામાં મુખ્યપણે બને છે. પરિપૂર્ણ શુદ્ધિ શ્રદ્ધા તો એ સિવાય પૂર્ણ દ્રવ્ય સિવાય સ્વીકારતી નથી. જ્ઞાનમાં પણ એ લક્ષ્ય છે કે પૂર્ણતાને પહોંચવું છે, ત્યાં સુધી કોઈ પણ અધૂરી દશાને જ્ઞાન મુખ્યતા આપતું નથી. આચરણની અંદર પોતાના જ જગન્ય પુરુષાર્થને લીધે, પોતાના જ મંદ પુરુષાર્થને લીધે સાધક જીવ શુભ ભાવમાં આવે છે. અને યથોચિત શુભ ભાવમાં જો સાધક જીવ ન આવે તો એ નીચી કોટીના શુભ ભાવમાં અથવા અશુભ ભાવમાં ચાલ્યો જાય તો પણ એ ઉપરની ભૂમિકાને સાધી શકે નહીં, અથવા પોતાના મોક્ષ માર્ગમાં વિતરાગ માર્ગમાં એ આગળ વધી શકે નહીં. માટે રાગની અંદર ઉચિતતા શું છે, અનુચિતતા શું છે એ વિષયમાં અપવાદ ઊભો થયેલો છે. અનંત જીવો જે મોક્ષે જનારા છે અને જાય છે, ત્રણેય કાળે જશે, એ બધા જીવોમાં અંતર્મૂર્તમાં પામનાર કોઈક જીવ હોય છે, બાકી ક્રમશઃ શુભ ભાવમાં રોકાતા રોકાતા શુભ ભાવમાં અટકતા અટકતા આગળ વધે છે. તો આગળ વધવું ને અટકવું એ પરસ્પર વિરુદ્ધ છે, છતાં પણ આગળ વધવાની પરિસ્થિતિ જ કોઈ એવી નબળી હોય છે ત્યારે એ શુભ ભાવમાં ક્યાં ને કેવી રીતે હોય એ વાત પણ સુવ્યવસ્થિત છે. એ વાત ગમે તેમ નથી, એ વાત પણ સુવ્યવસ્થિત છે. જે તે ભૂમિકાની વ્યવહારની મર્યાદા નક્કી થયેલ છે અને મર્યાદા બહાર એનું પરિણમન સાધકને આવતું નથી. હા, ઉચિત અનુચિત, હા, એમાં શું છે કે મુનિદશાનો વિષય લઈએ તો મુનિદશામાં મુનિદશાને યોગ્ય જ ઉચિત રાગ હોય, એને શ્રાવકને યોગ્ય અનુચિત રાગ ન હોય. એને શ્રાવકને હોય, સાધક શ્રાવકને હોય, છતાં સાધક મુનિને ન હોય, બે ધર્માત્મા છે. અચ્છા, સમ્યક દ્રષ્ટિને દેવગુરુ શાસ્ત્રનો શુભ રાગ હોય, પણ કુદેવાદીનો શુભ રાગ ન હોય પાછા એને. સમ્યક દ્રષ્ટિને એના ઉદય પ્રમાણે અવિરત સમ્યક દ્રષ્ટિને ગ્રહસ્થાદિને અશુભ રાગ હોય, પણ દેવગુરુ શાસ્ત્રની વિરુદ્ધ જવાનો અશુભ રાગ ન હોય પાછો. અશુભ રાગમાં ઉચિત અનુચિત છે, શુભ રાગમાં ઉચિત અનુચિત છે. એટલે તો આપણે જે શ્રીમદના જીવનમાંથી લઈએ છીએ એમાંથી એ તારવાનું છે કે આત્મા સ્વરૂપે કરીને પરિપૂર્ણ પવિત્ર છે અને નિર્દોષ પવિત્રપણે પરિણમવું એ એનો સ્વભાવ છે. આ પરિસ્થિતિમાં પણ પોતે બાંધેલા પૂર્વકર્મનો ઉદય આવે છે, પોતાની કેટલીક અશક્તિ પણ હોય છે પરિણમનની અંદર, એ બંને પરિસ્થિતિની વચ્ચે એ પવિત્રતાના માર્ગમાં કેમ આગળ વધવું અને એમાં ઉચિત અનુચિત પરિણામનો વિવેક કરવો, એનું બહુ સૂક્ષ્મ કોઈ પ્રકરણ હોય તો એ શ્રીમદજીમાં પત્રમાં પોતે ખુલેલા પોતાના પરિણામનો વિષય છે. કોઈ જ્ઞાની પોતાના પરિણામને આટલે હદ સુધી ખોલે એવો કોઈ દાખલો અત્યારે નજર પડતો હોય તો આ એક જ છે. સિદ્ધાંતિક વાત ગમે તેટલી આવે પણ અંગત વાત એટલી ન આવે. આ એમની અંગત વાત એમણે કહેલી છે અને અત્યંત સરળતાથી કહેલી છે, કેમ કે પોતાના દોષનું કથન કરવું એ તો ઘણી મોટી સરળતા માગી લે છે, સાધારણ વાત નથી. અને એ પણ પોતાના ગુરુ પાસે પોતાના દોષનું નિવેદન કરવું હોય તો હજી સહેલું છે, પણ પોતાના શિષ્ય પાસે દોષનું નિવેદન કરવું એ તો બહુ મોટી સરળતાનો વિષય છે. એવી કોઈ લોકોત્તર સરળતા સાધકજીના જીવનમાં હોય છે, એ એક પ્રકારનો ભલે સ્વભાવ છે અથવા પોતાની નિંદા ગ્રહનો પ્રશસ્ત દ્વેષ છે. દ્વેષમાં એ ઉચિત અનુચિત છે, રાગમાં એ ઉચિત અનુચિત છે. શું, જેમ કે ધર્મ, ધર્મી, ધર્માયતન, એના વિષયમાં કોઈ હુમલો આવતો હોય, કોઈ એના ઉપર ખરાબી કરતું હોય, કોઈ એમાં હાનિ પહોંચાડતું હોય, ધર્માત્માને દુઃખ પહોંચાડતું હોય, તો પ્રશસ્ત દ્વેષ પણ આવે છે, સમ્યક દ્રષ્ટિને પ્રશસ્ત દ્વેષ આવે છે. મુનિરાજ ધ્યાન કરતા હોય જંગલમાં, કોઈ સિંહ છે ખાવા માટે તરાપ મારતો જોવા મળે, અને પોતે ઊભો હોય ત્યાં, ને તરવાર હોય તો તરવારને ઝાટકે ઉડાવી દે. શું તરવાર ખેંચે ત્યાં મધ્યસ્થ થઈને ઊભો રહીએ નહીં, દ્વેષ છે પણ પ્રશસ્ત દ્વેષ છે. જો ત્યાં તેને તેવો દ્વેષ ન આવે તો એને એ ધર્મની યથાર્થતા ગુણસ્થાન ચોથું કાંઈ ન રહીએ એને. શું જ્યાં જે ભૂમિકામાં જે રાગ ઘટે અને જે દ્વેષ ઘટે પ્રશસ્ત એના સ્થાનમાં ન આવે તો એ મિથ્યાત્મા આવી જાય. એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ જ છે, અને સમ્યક દ્રષ્ટિને અનુસરતી લાઈન પણ નથી. સમ્યક દ્રષ્ટિ તો નથી, સમ્યક દ્રષ્ટિને અનુસરતી લાઈન પણ નથી. એ 723 એના ઉપર તારવેલો છે ને, પરમાગમ સારમાં કુદરતી એક ભૂલ એવો આવ્યો છે ગુરુદેવના વચનમાં. ત્યાં અશુભથી બચવા શુભ રાગ રૂપ પ્રવર્તવું પણ થાય છે, અને એવા અપવાદ માર્ગમાં અશુભથી બચવા જો એ શુભ રાગમાં ન આવે તો અશુભમાં ચાલ્યો જાય, અથવા એની ભૂમિકાના મર્યાદિત રાગમાં ન આવે તો એ મર્યાદાને છોડીને નીચેના અનુચિત રાગમાં ચાલ્યો જાય તો માર્ગની વિરુદ્ધતા થઈ જાય. માર્ગની વિરુદ્ધતા ન થવી જોઈએ, એમાં આગળ વધવા માટે એડજસ્ટમેન્ટ કરવું પડે એ બીજી વાત છે. એક બીજો દ્રષ્ટાંત લઈએ કે ધર્માત્માને સંસારની દુકાન ઉઠાડવી છે, બંધ કરવી છે. ઉઠાડવી એટલે બંધ કરવી, કે આ દુકાનમાં બધી ચીજ વેચી નાખીને વેપાર બંધ કરી દેવો છે, અને જે ચીજો લાવેલા છીએ એના પૈસા ઘડીને ઘર ભેગું થઈ જવાનું છે, ફરી દુકાન ખોલવાનો વારો આવે નહીં. વેચતા 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 બે ત્રણ ચીજ એવી રહી ગઈ કે ખપે નહીં, ખપે નહીં એટલા કારણે કે બીજી બે ચાર ચીજ સાથે માગે. ચા લેવા આવે એમ કે ભાઈ ખાંડ છે હરવાર, તો ચા ને ખાંડ બે મારે લેવાના છે, તો કે ના ભાઈ એટલી ચા થોડીક રહી છે ખાંડ નથી, તો કે ના તો હું બીજી દીકન લઈ લઉં. ત્યારે એડજસ્ટમેન્ટ કરે છે વેપારી કે આ ત્રણ ચીજ કાઢવા માટે બીજી બે ચીજ લાવો, એ અપવાદ છે. ત્યાં તો ત્યાં બે ચીજ લાવ્યો છે એ ત્રણ ચીજને કાઢવા લાવ્યો છે કે ત્રણને પાંચ કરવા લાવ્યો છે, કે ત્રણને શૂન્ય કરવા લાવ્યો છે, ત્રણને પાંચ કરવા બે નથી લાવ્યો. એ પ્રેક્ટિકલ સાઈડ જેમ વ્યવહારની અંદર છે એમ આની અંદર મોક્ષ માર્ગની અંદર પણ, જ્યાં ચારિત્રનો આચરણનો જ્યાં વિષય ઊભો થાય છે ત્યાં સાધક જીવ પોતાની શક્તિ અનુસાર એડજસ્ટમેન્ટ કરે છે. કોઈને એમ લાગે છે કે આ પાછો કેમ હટે છે, આ રોકાય છે કેમ શાસ્ત્રમાં, શાસ્ત્ર વાંચન તો શુભ ભાવ છે, શાસ્ત્ર વાંચનમાં સાધકને શું કરવા રોકાવું જોઈએ, એની તો શક્તિ છે સ્વરૂપમાં લીન થવાની, તો સ્વરૂપમાં લીન થવાના પુરુષાર્થમાં લાગી જાય. શા માટે મંદિર ચણાવે, શા માટે શાસ્ત્ર વાંચે, શા માટે બીજા બાહ્ય કાર્યોમાં રોકાય, તો કે એની પોતાની એડજસ્ટમેન્ટનો વિષય છે. પોતાના પરિણામની યોગ્યતા જાણીને એ પોતે વિતરાગતામાં આગળ વધવા માટે સરાગ દશામાં આવે છે. શાસ્ત્રમાં એને પ્રવચનસારમાં શુદ્ધિનો મંદ પુરુષાર્થ કહ્યો છે. ધર્માત્માને શુદ્ધિના મંદ પુરુષાર્થમાં શું છે ને, તથાપિ શુદ્ધિના મંદ પુરુષાર્થને લીધે, આ વાક્ય એમ જ શરૂ થાય છે ચોથી લીટીમાં, શુદ્ધિના મંદ પુરુષાર્થને લીધે વિકલ્પની ઉત્પત્તિ થાય છે, અને શુદ્ધિનો તીવ્ર પુરુષાર્થ થતાં નિર્વિકલ્પ દશાની ઉત્પત્તિ થાય છે. પણ છે બંને પુરુષાર્થની જ વાત છે. પુરુષાર્થમાં તીવ્ર મંદ બે સ્થિતિ આવી જાય છે, બે સ્થિતિ આવતા તે તે પ્રકારમાં સાધક જીવને આવવું થાય છે અને ત્યાં ત્યાં તે યથોચિત રાગાદી ભાવમાં પરિણમે છે. એ જે રાગાદી ભાવમાં વિકલ્પ ઉત્પત્તિ થઈ જવી તેને અપવાદ માર્ગ કહે છે અને ત્યાં અશુભથી બચવા શુભ રાગ રૂપ પ્રવર્તવું પણ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ બંને વિષયમાં સંતુલન ગુમાવ્યા વિના આમ રાગમાં આવે કે વિતરાગતામાં જાય, રાગમાં આવે કે વિતરાગતામાં જાય, સંતુલન ગુમાવ્યા વિના સાધક જીવ ઉગ્ર પુરુષાર્થમાં પ્રવર્તા વારંવાર શુદ્ધોપયોગ રૂપ નિર્વિકલ્પ દશામાં આરૂઢ થઈ અને મોક્ષ માર્ગમાં આગળ વધે છે. કેમ કે શુદ્ધિનો તીવ્ર પુરુષાર્થ થાય ત્યારે જ નિર્વિકલ્પ દશા આવે છે સાધકને, અને ઉપર ઉપરના ગુણ સ્થાનમાં પણ નિર્વિકલ્પ દશામાં જ જવાય છે. સ્વવિકલ્પ દશામાં ઉપરના ગુણ સ્થાનમાં કોઈ ચડતું નથી. પ્રથમ ચોથો ગુણ સ્થાન પણ નિર્વિકલ્પ દશામાં આવે છે અને ત્યાર પછીના બધા ગુણ સ્થાન, છઠ્ઠું ગુણ સ્થાન વિકલ્પવાળું છે તેથી ચોથા કે પાંચમામાંથી સાતમામાં આવે છે, કોઈ છઠ્ઠામાં આવતો નથી. ઉપરના ગુણસ્થાનમાં સ્વવિકલ્પ દશા નથી એટલે ચોથા પાંચમામાંથી કોઈ છઠ્ઠામાં ન આવે, પહેલા સાતમામાં આવે ને પછી છઠ્ઠામાં આવે. મુનિ દીક્ષા અંગીકાર કરે ત્યારે ચોથા પાંચમે ગુણ સ્થાને હોય. પછી વસ્ત્ર ત્યાગ, કેશ લોંચ આ બધું થાય ત્યાં સુધી એ જે વિકલ્પ છે ત્યાં સુધી છઠ્ઠું ગુણ સ્થાન છે. પછી પ્રથમ ધ્યાનમાં આવે છે ત્યારે સીધું સાતમું ગુણ સ્થાન આવે, નજીક નજીક ત્યારે સીધું સાતમું ગુણ સ્થાન આવે છે અને એ સાતમું ગુણ સ્થાન પછી છઠ્ઠું ગુણ સ્થાન આવે છે. પહેલું કોઈને છઠ્ઠું ગુણ સ્થાન નથી આવતું. પહેલાનું એટલે હા દેખાય છે સરખું, પણ છઠ્ઠામાં આવતા નથી ત્યારે. એવું કાર્ય તો મિથ્યાત્વ ગુણ સ્થાનમાં થાય, ચતુર્થ ગુણ સ્થાનમાં થાય અને પંચમ ગુણ સ્થાનમાં થાય. એ જે ત્યાગરૂપ ક્રિયા છે એ તો બાહ્ય ક્રિયા છે અને એ નીચેના ગુણસ્થાનમાં સંભવિત છે, પણ ત્યાગી અવસ્થા થયા પછી અંતર શુદ્ધિની જે ભૂમિકા છે એના ઉપર મોક્ષ માર્ગનો મદાર છે, આધાર બધો એના ઉપર છે, બાહ્ય ત્યાગ ઉપર આધાર નથી. અને એ એટલા જોરથી પુરુષાર્થ આવે છે કે કોઈ ચોથેથી સીધા સાતમે આવે છે, પાંચમે બેથી તો આવે, પાંચમામાં જગન છોડીને મધ્યમમાં આવે, મધ્યમમાં છોડીને ઉત્કૃષ્ટમાં ક્ષુલ્લકિલક દશામાં આવે, એ તો અર્ધમુનિપણા જેવું જ છે. ક્ષુલ્લકિલક દશા તો ત્યાંથી તો સહજપણે મુનિ દશામાં આવવું સહેલું છે, પણ કોઈ ચોથામાંથી આવે છે ત્યારે પુરુષાર્થનો જબ્બર ઉછાળો આવે છે અને સીધા સાતમામાં આવે છે ત્યારે એને દેહ માત્ર પરિગ્રહ લાગે છે. તો પછી વસ્ત્રાદિ તો પરિગ્રહ લાગે જ ને, એને દેહ પણ પરિગ્રહ લાગે છે. તો વસ્ત્રાદિ તો દેહનું પણ જેને મમત્વ નથી, પરિગ્રહનું મમત્વ નથી, સાધક દશામાં પરિગ્રહનું મમત્વ હતું નથી. જો દેહનું મમત્વ નથી તો વસ્ત્રનું મમત્વ કેમ કરે, આ સવાલ છે, એ પ્રશ્ન જ નથી રહેતો. ચોથામાં વસ્ત્ર સહિત હોય અને દીક્ષા લે ત્યાં સુધી હજી ચોથું જો દીક્ષાની વિધિમાં, પછી પ્રથમ ધ્યાનમાં બેસે દીક્ષાની વિધિ પૂરા કરે પછી સાતમામાં આવે દિગંબર અવસ્થા. સાતમું હોય ત્યારે સવસ્ત્ર દશા હોય એવું કોઈ દિવસ બને નહીં. જે વસ્ત્રોને બુદ્ધિપૂર્વક ગ્રહણ કર્યા છે એ વસ્ત્રોને બુદ્ધિપૂર્વક દ્રઢ નિશ્ચયથી એનો ત્યાગ ભાવ ચિંત્યા વિના નિર્વિકલ્પ એનો ત્યાગ ભાવ રહે નહીં, સવિકલ્પ ત્યાગ ભાવ દ્રઢપણે આવ્યા વિના નિર્વિકલ્પ એનો ત્યાગ ભાવ રહે નહીં. એટલા માટે તો પછકાણ કરાવે છે. કોઈ માણસ એમ વિચારી લે કે કાંઈ નહીં, આજે આહાર નથી લેવો, અને આહાર ન લીએ, અને કોઈ પછખાણ લઈને આહાર ન લે, એ બેના પરિણામમાં ફેર છે. પેલાને પરિસ્થિતિ કોઈ પલટો મારશે, સામાન્ય વિકલ્પ કર્યો છે કાંઈ નહીં આજે આહાર નથી લેવો, એમાં કંઈક પરિસ્થિતિમાં કોઈ બારમાં સંયોગ વિયોગ એવા ઊભા થયા તો એ વિકલ્પ છોડી દેશે, કાંઈ નહીં આજે આહાર નથી લેવો નક્કી કર્યું હતું, પણ કાંઈ નહીં હવે આજે નહીં કાલે એમ કરશું, આજે હવે લઈ લ્યો જરાક આ પ્રસંગ ઊભો થયો છે આમ છે તેમ છે, પછખાણ લીધા એને ઊભું રહી જવું પડે. એ નહીં ભાઈ, હું પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલો છું, હવે મારાથી કોઈ સંજોગોમાં એ પ્રતિજ્ઞા ન તોડાય. તો એની પાછળ જે વિકલ્પની વૈચારિક દ્રઢતા છે એનું પણ જેને ઠેકાણું ન હોય એને નિર્વિકલ્પ દશા ક્યાંથી આવે એમ કેવું છે. બીજી રીતે વિચારીએ તો જરા નજીક નજીક પાછળ જઈએ, જેમ કે આત્મામાં નિર્વિકલ્પ ભાવે શુદ્ધાત્માનો અનુભવ કરે છે. જ્યારે આત્મામાં નિર્વિકલ્પ ભાવે અનુભવ કરે છે ત્યારે એ પહેલા હું શુદ્ધ છું, પૂર્ણ છું એવો વિકલ્પ આવે છે, અને એવી દ્રઢતા આવે છે, પછી એવું નિર્વિકલ્પ પરિણામ આવે છે. પણ હજી જેને વિકલ્પ પણ બીજા આવતા હોય, એની વિકલ્પના ઝાળા ઝાંખરામાં બીજે ભરાઈ ગયો હોય, હજી તો આત્માના પૂરા વિકલ્પ પણ ઊભા ન થતા હોય, એને નિર્વિકલ્પ દર્શાવવાનો ક્યાં અવસર જ છે? એને તો નિર્વિકલ્પ દર્શાવવાનો પ્રશ્ન જ નથી. એમ નિર્વિકલ્પ દશા આવતા પહેલાં એને અનુસરતા જે વિકલ્પ છે એની ઘણી દ્રઢતા હોય છે, એની ઘણી પરિપક્વતા હોય છે, અને પછી એ દશાની નિર્વિકલ્પ સ્થિતિ થાય છે. આમ સવિકલ્પ અને નિર્વિકલ્પને વ્યવહારે મેળ છે. જાતિએ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં એનો કોઈ વ્યવહારે મેળ પણ છે, અને નિશ્ચયથી એનો પરસ્પર દુમેળ એટલે વિરુદ્ધતા પણ છે. એવી રીતે એ વાતને વિચારવી ઘટે છે. એને એમ કહે છે કે તને જે કુસંગના પરિણામ થયા એટલે તારી મુનિ દશા તો ટકવાની નથી. એમાં શું છે કે સંઘની અંદર મિથ્યા દ્રષ્ટિ મુનિઓ પણ હોય અને સમ્યક દ્રષ્ટિ મુનિઓ પણ હોય. શું જેમ સમાજની અંદર અનેક જાતની યોગ્યતાવાળા માણસો હોય છે, એની યોગ્યતાવાળા હોય, વધારે સારી વધારે સારી વધારે બધા સ્તરના હોય ને જીવો, એમ મુનિના સંઘમાં પણ એવું બને છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ મુનિ હોય, કોઈ સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાનધારી મુનિ હોય, કોઈ પંચમ ગુણ સ્થાનધારી પણ મુનિ હોય, એ ત્રણેય દ્રવ્યલિંગી કહેવાય. અને પછી છઠ્ઠા સાતમા ગુણ સ્થાનના ધારી જે મુનિ છે એ ભાવલિંગી મુનિ છે, અને એ બધા સાચા મુનિઓ છે. તો મુનિને મુનિનો સંગ કરવાનો ઉપદેશ છે, મુનિને નીચેવાળાનો સંગ કરવાનો ઉપદેશ નથી. એમાંય મિથ્યા દ્રષ્ટિ મુનિ હોય એને તો કુસંગ કીધો છે, ત્યાં એનો તો તું સંગ જ કરીશ ને. રોલાને એમ થયું કે ભાઈ મને તો જરાક એવું છે કે અમારે તો અહીંયા આ બાજુ કોઈ બીજા મુનિઓ નથી, અમે એકલા પડી ગયા છીએ. હવે આ જે છે એ આ બે ચાર ત્યાગી સાથે છે, ભલે મિથ્યા દ્રષ્ટિ છે પણ એ લોકોને સાથે સત્સંગનો તો કારણ બને છે. શું જંગલમાં રહેવું છે, બીજા મુનિઓ ભાવલિંગી છે નહીં, એક બે છે એ મિથ્યા દ્રષ્ટિ છે, વળી કાંઈક સેવા સુશ્રુષા સુશ્રુષા બીજું ત્રીજું વયાવે છે, આ તે અમારી તબિયત પણ કોઈ કારણસર તબિયતમાં પણ મુનિરાજને અસ્વસ્થતા રહેતી હોય, કોઈ રોગથી ગ્રસિત થયા હોય, સમજી લ્યો, તો એનો સંગ કરવો કે ન કરવો, આ એક પ્રસંગવશ વાત છે, તો ના પાડી કે તો પછી તું લગ્ન કરી લેજે, કારણ કે આમે તું એનો સંગ કરવા દઈશ ને એટલે તારી દશા મિથ્યા થઈ જશે, ચોથો ગુણ સ્થાને નહીં રહે, અને તું લગ્ન કરીશ તો તારું ચોથો ગુણ સ્થાન તો ટકી રહેશે. તો મિથ્યા દ્રષ્ટિનો અવગુણનો એ જાતનો વિરાધનાના પરિણામ વાળાનો સંગ કરવાની ના પાડી કે નહીં, એવી રીતે સંગ માની જતો. એકલો ન રહી શકતો હોય તો તું લગ્ન કરી લેજે, તને એમ લાગે કે મારું શરીર રોગથી ગ્રસિત છે ને હવે કોઈ મારા પરિણામ પરાવલંબી થવા માંડ્યા છે, તો એ સંગનો નિષેધ કર્યો છે. આપણે છતાંય તે આટલો ફેર છે આની અંદર, એ મૂળાચારમાં એ વાત દીધી છે ભગવાન કુંદકુંદાચાર્ય દેવે. સામાન્ય માણસની વાત હોત તો લોકો માનત નહીં કદાચ, કે આવું તો કાંઈ હતું હશે, આ તો અશુભ ભાવમાં ચાલ્યો જાય, તો કે એ શુભ અને અશુભ એની ભૂમિકાનો વાંધો નથી, પણ સંગ દોષનો પ્રકાર બહુ ભયંકર છે. પોઈન્ટ એટલો જ છે અહીંયા કે સંગ દોષનો પ્રકાર બહુ ભયંકર છે. આ જીવંત પાત્ર છે સૌભાગભાઈ અને શ્રીમદ રાજચંદ્રજીનો, તો જીવંત દાખલો છે. સૌભાગભાઈને સાયલાની અંદર એક ગોસળિયા કરીને સ્થાનકવાસીની મૈત્રી હતી, ધાર્મિક મૈત્રી હતી. બોલાય ધાર્મિક જ છે ને, મુનિ મુનિ તો ધાર્મિક જ છે ને, એમાં ધાર્મિક મૈત્રી હતી. અને એ સિવાય ઘરમાં પણ એમના કુટુંબ પરિવાર સાથે એમને સંગ હતો, તો શ્રીમદજી એમના કુટુંબનો સંગ નથી છોડાવ્યો કે તમારી પત્નીને છોડીને મારી પાસે લઈ આવો, પણ ગોસળિયાનો સંગ છોડાવી દીધો. છેલ્લે છેલ્લે વાંચો ને આપણે પત્ર કે હવે ગોસળિયા સાથે મારે સંબંધ નથી, સંગ નથી કરતો. હવે એમાં કેટલું નુકસાન થયું તમે કે અનિમતની શ્રદ્ધા સુધી પહોંચી ગયા હતા. ભલે કોઈ સ્થાનકવાસી હતા એટલે કોઈ દેરામાં સ્થાપના નહોતા કરતા કન્ય દેવની, કે કોઈ મૂર્તિ આદિની ઉથાપના પણ નહોતા કરતા, પણ છતાં શ્રદ્ધા કામ કરતી હતી, એ પણ કંઈક ઠીક કહે છે, એની વાતમાં પણ કંઈક તથ્ય છે. બસ મૈત્રીનું તો હજી બહુ જરા દાખલા છે, આ ગુરુદેવના બધા મૈત્રીના દાખલા છે. એ ચાર પાંચ જણનો સંગ એવો હતો કે ત્યાં તો કોઈ વસ્ત્રધારી મુનિ જ નહીં, મહાવિદેયમાં કોઈ વસ્ત્રધારી ત્યાં મુનિ હોય ને, ત્યાં કોઈ બીજો સંપ્રદાય ચાલે નહીં, એક જ સંપ્રદાય. દિગંબર શ્વેતાંબરના ફાટા નહીં કોઈ ત્યાં, એક જ સંપ્રદાય, પછી ફાટો ક્યાં સમજ, એને કાંઈ દિગંબર નામ આપવાની જરૂર નહીં, એક સનાતન જૈન માર્ગ. પણ અંદર અંદરની ચર્ચામાં અનુમોદન થઈ ગયું કે એમાં વસ્ત્ર પહેરીને કોઈ સાધે, તો કોઈ વસ્ત્ર કાઢીને સાધે છે, તો એમાં પહેરીને કંઈ વસ્ત્ર તો જળ છે, એ કંઈ થોડું નડે છે. હજુ એક જણે નિરૂપણ કર્યું, બીજા એને સંમતિ કરી, ઠીક વાત છે, બનમાં જોગ છે, હોઈ શકે છે, પતી ગયું. ચારિત્ર તો પાંચમા ગુણસ્થાન થી શરૂ થાય છે, ચોથા ગુણસ્થાન સુધી ચારિત્રનું પ્રકરણ નથી, અને મિથ્યા દ્રષ્ટિને પણ ચારિત્રનું પ્રકરણ નથી. સમજાશે? મુમુક્ષુને અને સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા જ્ઞાનની મુખ્યતાવાળું પરિણમન છે, ચારિત્રની મુખ્યતાવાળું પરિણમન નથી. એટલે પહેલો વિવેક એને શ્રદ્ધા ન કરવાનો છે. હા, એ તો એમ બતાવવું છે કે શ્રદ્ધાના વિષયમાં તો ક્યારે ફેર પડે એવું કાંઈ ન થવું જોઈએ, ભલે ચારિત્ર મહાત્મા ગુણ સ્થાને પહોંચી ગયો હોય. આ તો મુનિરાજને ઉપદેશ છે કે તું છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી પહોંચ્યો, પણ સંગદોષનો પ્રકાર એવો છે કે એ ચારિત્રમાં તો તને ક્યાંય ફગાવી દેશે, પણ તારી શ્રદ્ધાને ઉલટી કરી નાખશે આખી. આમાં શું છે, બાહ્ય જે રાગ છે એમાં એની ભૂમિકાની મર્યાદા છે. કહેવાનો મતલબ એ છે, શુભ રાગની પણ ભૂમિકાની મર્યાદા છે. એ મર્યાદા બહારનો શુભ રાગ કરે એટલે એની ભૂમિકા છૂટી જાય, એમ છે. તો એ મુનિ દશામાં એ શુભ રાગની એટલી મર્યાદા છે કે એને ભાવલિંગી મુનિનો જ સંગ કરવો, વિશેષ ગુણીના સંગમાં જવું અથવા સમાન ગુણીના સંગમાં રહેવું. આથી નીચે ત્રીજાની આજ્ઞા નથી, અવગુણીના સંગમાં રહેવાની આજ્ઞા નથી. વિચારવા જેવા બધા સિદ્ધાંતો છે કે પહેલા તો વિતરાગની આજ્ઞા શું છે અને એ આજ્ઞાનો ક્યાંય પણ તોડવાનું બને છે કે નથી બનતું, આ પહેલું સમજવું જોઈએ. સમજ્યા વગર એમને ગમે તે કરવા લાગી જાય તો અર્થનો અનર્થ થાય, બીજું કાંઈ ન થાય, કમાણીના બદલે નુકસાન થાય. એટલે સમજણનો માર્ગ છે. જોકે કોઈ પણ વિષયમાં સમજણ કર્યા વગર કોઈ વેપાર ધંધો, કોઈ કારખાના, કોઈ ઉદ્યોગ, કોઈ કાંઈ ચીજ બને છે ખરો? 200-500 કરોડનો પ્લાન નાખવો હોય ને સમજણ વગર નાખે કોઈ ખરું? અને આ સિદ્ધ પદનો પ્લાન સમજણ વગર નાખવો જ તમારે? આ એથી નાની વાત છે, કોઈ તમારા 200-500 કરોડના પ્લાનથી કોઈ નાની ચીજ છે આ? આ તો સિદ્ધ પદનો પહોંચવા માટેનો આરંભ કરવાનો આ માર્ગ છે. તો એ પ્લાનમાં તમને એની ગંભીરતા છે એના કરતાં ઓછી ગંભીરતા વર્તતી હોય તો તમે આ વિષયને અગંભીરતાએ હેન્ડલ કરો છો અને એનું ફળ પરિભ્રમણ વૃદ્ધિ સિવાય બીજું કાંઈ નથી. પરિભ્રમણ છૂટવાનો પ્રશ્ન નથી, પરિભ્રમણ વૃદ્ધિ સિવાય એનું ફળ નથી, એવી વાત છે. એટલે પહેલાં તો માર્ગ નક્કી કરવો પડે. દાખલા તરીકે તમે જૈનમાં છો તો જૈનમાં 2-4 ફિરકા ચાલે છે, અમે અન્ય મતમાં આવ્યો તો અન્ય મતે ઘણા ચાલે છે જગતમાં. હવે સત્ય શું છે એ પહેલાં નક્કી કરવું પડે, પછી એ જે તે સંપ્રદાયની ક્રિયાની વાત જ પછી ઊભી થાય છે. પહેલાં તો સત્ય શું છે એ પહેલાં નક્કી કરવું પડે છે. સત્ય નક્કી કર્યા વિના કુળધર્મથી જો આપણે આગળ ચાલીએ તો એ તો દરેક જીવો કરે છે. મેલડીને માનનારા મેલડીને માને છે અને અલ્લાહ અકબર કરનારા એને માને છે. આપણે આપણા દેરામાં જઈએ એમાં ફેર શું પડ્યો? કે એ તો બાપ દાદા જે કરતા આપણે એ કરીએ છીએ, એના આપણામાં કોઈ ફેર નથી. જૈન દર્શનમાં તો નિષેધ કર્યો છે કે નહીં, કુળ ધર્મથી તું પરંપરાએ સાચા દેવગુરુ શાસ્ત્રને, વિતરાગી દેવગુરુ શાસ્ત્રને માનીશ તો પણ તારી શ્રદ્ધા સાચી નહીં થાય. જ્યાં શ્રદ્ધા સાચી નથી ત્યાં જ્ઞાન અને આચરણ સાચું હોય એ કહેવાની વિચારવાની કોઈ જરૂર ઊભી થતી નથી. એટલે એ વાત ખાસ છે કે પહેલાં સમજણ કરવી પડે છે, પહેલાં સત્ય શું છે એ નક્કી કરવું પડે છે, પછી ધર્મના રસ્તે આગળ ચાલવાની વાત છે. એ અનેક ભેદે આવે છે એવી બધી વાતો, અનેક પ્રકારે આવે છે એ બધી, શા માટે આવે છે એની પાછળનું રહસ્ય શું છે ઊંડા ઉતરીને નક્કી કરવું પડે છે. કેમ કે પોતાના અનંતકાળના હિત અહિતનો આધાર એનો વર્તમાન ક્ષણ છે. મનુષ્ય બહુ છૂટ્યા પછી બહુ મોટું અંધારું છે, પછી વિવેક કરવાની બુદ્ધિ મળવી બહુ મુશ્કેલ છે. કેમ કે નારકીમાં જાય તો તીવ્ર દ્વેષ, દેવલોકમાં જાય તો તીવ્ર રાગ, અને તિરંજમાં જાય તો સંઘની પંચેન્દ્રિય હોય તો જ્ઞાન મુંડાઈ જાય. ચોથા પછી અસંગની વાળાને તો વિચાર કરવાની જગ્યા જ નથી કાંઈ, એને તો વિચાર જ નથી હોતો. પણ વિવેક કરવા માટે જે વિચાર જોઈએ એ તિરિંચ દશામાં એકદમ મુંડાઈ જાય છે. અને અત્યારનો મનુષ્ય પ્રાણી મોટે ભાગે તિરિંચ દશામાં જાય છે. કોઈ કરવાનો પ્રશ્ન નથી, પણ મહાત્મ દેખાડવા માટે આપ્યું એવા પ્રસંગ બનેલા છે ઇતિહાસની અંદર. પણ મહાત્મ દેખાડવા માટે એટલે કોઈ ઉપમા આપીને, કોઈ અતિશયોક્તિ બતાવીને, વાસ્તવિકતાથી દૂર જઈને, કાલ્પનિક વાત નથી, અતિશયોક્તિ ભરેલી વાત નથી, એ એક હકીકત છે. બિલકુલ, એ તો પ્રશ્ન જ નથી, એ પ્રશ્ન જ નથી. મુનિરાજ છે જેને આચાર્ય છે, કહેનાર તો આચાર્ય છે ને. નીચે વાળાએ કીધું હોત ને તો તો કોઈ ચડી બેસે તેના ઉપર, કે તમારી વૃત્તિનું ઠેકાણે નથી ને એટલે તમે આમ કહો છો. આચાર્ય કે જેને નવવાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય વર્તે છે એણે આ વાત કરી છે. એ તો કોઈની કહેવાની તાકાત નથી, આંગળી ઉઠાવવાની કોઈની તાકાત નથી, શું કે બીજી વાત કરી શકે કોઈ, શું એણે આ વાત કરી છે. તો 150માં કળશમાં લીધું ને, પરદ્રવ્યથી થતો દોષ તને નથી, હે સમ્યક દ્રષ્ટિ, પૂર્વકર્મથી ઉત્પન્ન થયેલા ભોગોને ભોગો. ત્યાં તો ભોગોને ભોગવવાની કોઈ પ્રેરણા આપે છે તો સાતમા ગુણ સ્થાન વર્તે આચાર્ય છે, અમૃતચંદ્રાચાર્યનો કળશ છે. એ તો પ્રશ્ન જ નથી, એ તો એ બાજુનો તો વિચાર જ અંશ માત્ર કરવા જેવું નથી, એનો તો વિકલ્પ જ ઉઠવા જેવો નથી. પણ જો આમ કીધું, ઓહો મુનિરાજ થઈને આવી વાત કરે છે, કોઈ ગંભીર વાત લાગે છે એમ. કોઈ વિચક્ષણ માણસ હોય તો એનું ધ્યાન ખેંચાય છે, ઓહો જેને મુનિદશા વર્તે છે એ આવી વાત કરે છે, તો આની પાછળ કેટલી બધી ગંભીરતા એમને ભાસી હશે, કેવડું મોટું નુકસાન છે. ઉપર ઉપરથી એમ લાગે હું સંઘમાં હું, અમારે તો મૈત્રી છે, અમે તો સાથે બેસીએ, સાથે આવ્યા જઈએ, અમે તો સાધારણ રીતે એ જાતનો વ્યવહાર છે અમારો એકબીજાનો, એ ગામના છીએ અમે, એ ફલાણાના છીએ, અમારે સાથે ભણતા હતા, આમ છે તેમ છે, કઈક પ્રકારથી હોય છે. એ તો પણ ચારિત્રનો આધાર જ દર્શન છે. ચારિત્રનો આધાર તો શ્રદ્ધા છે, શ્રદ્ધા વગર ચારિત્ર તો કોઈનો હોતો નથી. એ તો એની તો ગાથા છે કે ચરિત્ર ભઠ્ઠા સિજનથી દર્શન ભઠ્ઠા ન સિજનથી. દર્શન ભ્રષ્ટ થાય છે એનો મોક્ષ થતો નથી, ચારિત્ર ભ્રષ્ટ થાય છે એનો મોક્ષ થઈ જાય છે. કારણ કે પાછા એ ચારિત્રમાં આવી જાય છે શ્રદ્ધાને કારણે. એ દર્શન પામાં છે અષ્ટપાવડમાં એ ગાથા છે એના ઉપર. એટલે અપવાદ ક્યાં છે, કયા પ્રકારના વિકલ્પમાં અપવાદ અને સિદ્ધાંતને મૈત્રી રહે છે એનું સંતુલન સમજવું જોઈએ. અને સમજ્યા વિના એમને એમ હઠ કરી લઈએ તો પણ પરિણામ પડી જાય. કોઈ એમ કે નહીં અમે તો વિતરાગતા સિવાય બીજું કાંઈ ઉપાધિ માનતા નથી, માટે હવે કાંઈ ખાવું પીવું પહેરવું ઓઢવું કાંઈ નથી. ધ્યાનનો અડ્ડો લગાવીને બેસી ગયા, સમાધિમાં બેસી જાય છે કે નહીં, ખાડો ગાળીને કે દટાઈ ગયા પછી નીકળવાનો તો પ્રશ્ન જ નહીં. જેને 15 ફૂટનો ખાડો નાખીને નીચે બેસી ગયા ને ઉપર માટી નાખીને ચણી લીધું, પછી પોતે તો બહાર નીકળવાની કોઈ એને પ્રશ્ન નથી રહેતો. બસ આપણે તો ધ્યાનમાં ને ધ્યાનમાં સમાધિમાં પૂરા પરમેશ્વર પદ સુધી પહોંચી જાઓ, અંદર મૂંઝાઈને મરી જાય અને પરિણામ બગડે, જાય એથી ગતિમાં ચાલ્યો જાય, નીચલી ગતિમાં ચાલ્યો જાય એવા પરિણામ બગડે. આર્ત ધ્યાનના પરિણામ થાય, રૌદ્ર ધ્યાનના પરિણામ થઈ જાય. તો એના માટે અપવાદનો સ્વીકાર છે. સિદ્ધાંતને પહોંચી વળવા માટેનો એ ખાલી એડજસ્ટમેન્ટ છે એનું નામ અપવાદ છે. સિદ્ધાંતને તોડવા માટે કોઈ વાત નથી, સિદ્ધાંતને બદલવા માટે કોઈ વાત નથી, સિદ્ધાંતમાં ફેરફાર કરવા માટે નથી, સિદ્ધાંતની વિરુદ્ધ જવા માટે કોઈ વાત છે જ નહીં. અપવાદની વાત પણ સિદ્ધાંતને પહોંચી વળવા માટે જ હોય છે એમ કે. કેટલાક સિદ્ધાંત નિરપવાદ હોય છે, જેમ કે શ્રદ્ધા. તો શ્રદ્ધાના સિદ્ધાંતમાં બીજું કઈ ન ચાલે, ત્યાં અપવાદ નથી હાલતો પાછો. કેટલાક સિદ્ધાંત અપવાદ સહિત હોય છે, કેટલાક સિદ્ધાંત નિરપવાદ હોય છે. તો શ્રદ્ધાની અંદર ત્રિકાળી પરિપૂર્ણ શુદ્ધ આત્માની અભેદ શ્રદ્ધા સિવાય બીજું કોઈ સ્વીકાર નથી. પછી એક સમયની સમ્યક દર્શન કે કેવળ જ્ઞાનને પર્યાય નહીં, શ્રદ્ધાનો વિષય નથી, બિલકુલ નહીં. પરદ્રવ્ય તો નહીં, દેવગુરુ શાસ્ત્ર તો નહીં, પણ એક સમયની શુદ્ધ અવસ્થા, પૂર્ણ શુદ્ધ અવસ્થા, અધૂરી શુદ્ધ અવસ્થા કોઈ સમ્યક દર્શનનો વિષય નથી. તો એમાં તો કે એમાં કાંઈ બાંધછોડ નહીં, પણ સમ્યક દર્શન પોતે તો કે પોતે નહીં એમાં, એવું નિરૂપવાદ સિદ્ધાંત છે. સમ્યક દર્શન પોતે સ્વીકારનાર છે, જેને સ્વીકાર થાય છે એમાં એનો સમાવેશ નથી થતો. આ બહુ મોટી વાત છે. જૈન દર્શનમાં એ વાત ક્યાં બહાર હતી? આ તો ગુરુદેવે બધી વાત બહાર પાડી, મિત્ર આ વાત બહાર હતી ક્યાં? હું સંકિત 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 વાતો કરતા હતા, સંકિતનો શબ્દ હતો, પણ સંકિત કહેવાય કોને? હજી તો વાતની ખબર નથી, ભાવની ખબર ક્યાંથી હોય, ગુણસ્થાન તો હોય ક્યાંથી? ચારિત્રની વાત તો પછી વિચારવાની પણ જરૂર રહેતી નથી. એવી વાત છે માસુકભાઈ, જરા ઊંડેથી વિચાર કરવી પડે એવી વાત છે. સમજ્યા? વાણિયા છીએ આપણે તો એમને એમ છેતરાઈ જવું નહીં ક્યાંય. વાણિયા છેતરાય નહીં, સમજ્યા? પાકા વાણિયા હોય, શું ક્યાંય છેતરાવું નહીં, પાકું કરવું બરાબર. શ્રદ્ધા શું, જ્ઞાન શું, ચારિત્ર શું, જૈનમાં આ ત્રણ ચીજ છે શું, આનું પાકું કરવું, નહીત્ર ગડબડ ઘણી થઈ જાય પરિસ્થિતિ છે. એ માસુકભાઈ તો હમણાં પાલિતાણા હતા ને, કાગળ આવતા હતા ક્યારેક ક્યારેક, પ્રેમ છે એટલે કહેવાય, બીજું કઈ ત્યાંથી પત્રો લખતા હતા. નવમો હવે, ચારિત્રમો અને દર્શનમો. મોક્ષ માર્ગમાં વિચરતા ધર્માત્માને ચારિત્ર મોહવશ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, તો પણ તેમાં એટલે તે રાગ દ્વેષમાં તન્મય ભાવે તે પરિણમતા નથી. શું માત્ર જે ચારિત્ર મોહ છે એને જેને દર્શન મોહ નથી. ચારિત્ર મોહને દર્શન મોહને ક્યાં જુદા પાડવામાં આવે છે? કે જેને દર્શન મોહ છે એટલે મિથ્યા શ્રદ્ધાન છે, એને તો ચારિત્ર મોહ અવશ્ય ભાવી હોય હોય ને હોય જ. પણ જેનો ચોથા ગુણ સ્થાને ચારિત્ર મોહ ગયો, વ્યતીત થઈ ગયો, અભાવ થયો, દર્શન મોહ, દર્શન મોહ જેનો વ્યતીત થઈ ગયો એને ચારિત્ર મોહ રહી જાય છે. દર્શન મોહનો અભાવ થવા છતાં એને ચારિત્ર મોહ રહી જાય છે, એના ચારિત્ર મોહની વાત છે. દર્શન મોહ સહિતના ચારિત્ર મોહની વાત નથી. પહેલા મોક્ષ માર્ગમાં વિચરતા ધર્માત્માને, એટલે કે દર્શન મોહ જેનો વ્યતીત થઈ ગયો છે તેને ચારિત્ર મોહવશ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પોતાની ભૂમિકાના, ભૂમિકા બહારના નથી થતા, કુદરતી રીતે. એનું કારણ શું છે? કે મોક્ષ માર્ગ છે એ રાગના અભાવ સ્વભાવે છે, રાગના મંદ સ્વભાવે નથી. રાગ મંદ થવો એક વાત છે, રાગનો અભાવ થવો તે એક બીજી જ વાત છે. જ્યાં રાગ મંદ છે ત્યાં રાગની હૈયાતી છે, મંદ ભાવે પણ. જ્યાં રાગનો અભાવ છે અને વિતરાગતા છે ત્યાં રાગનો નાશ છે, હૈયાતી જ નથી. તો જે ગુણ સ્થાને પહેલા ચોથા ગુણ સ્થાને ધર્માત્માને શરૂઆત થાય છે ચતુર્થ ગુણ સ્થાનથી, ત્યારે પ્રથમ અનંતાનુબંધીનો રાગ ટળે છે, એટલી વિતરાગતાનો સદભાવ છે અને એટલો રાગ ટળે છે. તો એ વિતરાગતાના સદભાવને લઈને રાગનો અભાવ હોવાથી તે તે અનંતાનુબંધીના રાગદીને ઉત્પન્ન થાય જ નહીં. પછી આગળ ચાલે, પાંચમા ગુણ સ્થાને આવે ત્યારે એને અપ્રત્યાખ્યાન વર્ણિ જે કસાય છે એનો નાશ થઈ જાય, અને એનો નાશ થઈ જાય એટલે તે પ્રકારના રાગની ઉત્પત્તિ જ એને ન થાય. પછી છઠ્ઠે સાતમા ગુણસ્થાન આવે ત્યારે પ્રત્યાખ્યાન વર્ણિના કસાયનો અભાવ થઈ જાય ત્યારે તેને તે પ્રકારના રાગની ઉત્પત્તિ જ ન થાય, એ રાગનો અભાવ બતાવે છે, માત્ર એને સ્વંજલન કસાય રહી જાય છે. તો હજી એ ખબર નથી કે મુનિ દશામાં ત્રણ કસાયની ચોકડીનો નાશ થયા પછી જેને માત્ર સ્વંજલન કસાયનો મંદ ઉદય રહે એવા મુનિને રાગની મર્યાદા કેટલી, એના રાગાદીની સીમા કેટલી, કે જેથી એને આપણે બાહ્ય ચારિત્ર કહીએ. અંતર ચારિત્ર તો વિતરાગતાને સ્વરૂપ સ્થિરતા છે, પણ તદ અનુસાર રાગનો અભાવ થઈને રહી ગયેલો જે રાગ એની મર્યાદા કેટલીક જેને બાહ્ય ચારિત્રમાં નાખવામાં આવે છે, એ ગુણસ્થાન અનુસાર એનો અભ્યાસ ગુરુદેવે એ વિષય બહુ હાથમાં લીધો અને સ્પષ્ટતા કરી. બાકી લગભગ શ્રીમદજીના સંપ્રદાયમાં પણ એ વિષયથી અજાણપણું છે, સિદ્ધાંતિક વિષયથી અજાણપણું ઘણું છે, બીજે તો ક્યાંય વાત છે નહીં. વર્તમાન દિગંબર સંપ્રદાયમાં પણ હજી એમાં સિદ્ધાંતમાં આગળ બળ ગણે છે, એમાં કોઈ નિર્વિકલ દશા હાથમાં માને છે ને કોઈ બારમે માને છે ને એવું બધું ગડબડ છે શું, અને ત્યાં પણ એ ખબર નહીં હોવાથી ત્યાં પણ બાહ્યાચરણના રાગમાં ગડબડ થઈ ગઈ છે એનું કારણ એ છે. આમ બારમાં દિગંબર રહીએ છે પણ ઉદ્દેશિક આહારથી માંડીને રહેવાની વ્યવસ્થા બીજું ત્રીજું બધું રહેવા જમવાની બધી વ્યવસ્થા સ્વીકારવામાં આવે છે, તો એ વ્યવસ્થા મુનિ સ્વીકારે નહીં. જેને પ્રશ્ન પૂછ્યો હતો અહીંયા પ્રતિદિવસ રાત્રે કે મુનિ એમના માટેનો ઉદ્દેશિક આહાર ન લીએ, વસ્ત્ર ન લીએ, તમે એમ કહો છો પણ મકાન બનાવ્યું હોય એમાં રહે કે ન રહે. ગામમાં એક નક્કી કર્યું કે ભાઈ આ એક સ્થાન એવું છે કે ભાઈ કોઈ મુનિરાજ વિહાર કરતા આવે ત્યારે એને અહીંયા ઉતારો દેવો, જેને આશ્રય અથવા ઉપાશ્રય કહેવામાં આવે છે. શું માત્ર ઉપાશ્રય કર્યો હોય, મંદિર ન હોય, કે મંદિરમાં મુનિરાજ રહીએ નહીં, રાત્રે સુવે નહીં, મુનિ હોય તો પણ મંદિરમાં રાત્રે સુવાનો નિષેધ છે, કેમ કે ત્યાં ભગવાન બિરાજમાન છે એટલે ક્યાંય સુવાનો પ્રશ્ન ઊભો નથી થતો. મુનિ હોય કે ગ્રસ્થી હોય એ રીતે મંદિરનો ઉપયોગ ન થાય. તો એમના માટે જે મકાન કર્યું હોય એમાં રહીએ કે ન રહીએ, અને જો એ મકાનમાં રહેતા હોય તો પછી એને વસ્ત્રપાત્ર ને આહારમાં પછી શા માટે વાંધો લેવો જોઈએ, કેમ કે મકાનના પૂતગળોનો જથ્થો એટલો મોટો છે કે એની પાસે આહારનો જથ્થો તો પાછળમાં છેર જેટલો જ માન થાય, બોલો તો ટનબંધી થાય, સાંકડો મણ એનું વજન થાય. આ તો ખાવામાં તો માંડ છેર ખાવા જોઈએ, પાછેર ખાવા જોઈએ, કે શેર દોઢશેર ખાવા જોઈએ, માણસે કેટલું ખાવા જોઈએ, ઓલા પૂતગળા અમે શું કરવા વાંધો લેવો જોઈએ, એ ઉદ્દેશિક થઈ ગયું કે નહીં. ભાવલિંગી મુનિ એમના માટે બનાવેલા મુનિ માટે બનાવેલા મકાનનો ઉપયોગ કરે નહીં. આમ છે કે મુનિરાજ તો જંગલમાં જ રહીએ છે, શહેરમાં રહેવા માટે આવતા નથી શું, અને રાતવાસો શહેરમાં રહેતા પણ નથી, રાત પડે એટલે બહાર નીકળે, સાંજ પડે બહાર નીકળી જાય, નગરમાં આવ્યા હોય તો પણ સાંજ પડે બહાર નીકળી જાય, સ્મશાનમાં વ્યા જાય, ડુંગરામાં વ્યા જાય, જંગલમાં વ્યા મકાનમાં રહીએ નહીં, કેમ કે એના નિમિત્તે બનાવેલી કોઈ વ્યવસ્થાનો સ્વીકાર કરતા નથી, કેમ કે કર્મું કરાવવું અનુમોદવું આરંભ સમારંભ એ મુનિ દશામાં હોઈ શકે એને સ્વંજલન કસાયમાં એ રાગ ઉત્પન્ન થતો નથી, એવી દશા એની હોય છે. શું છે કે અત્યારે દિગંબર મુનિઓ મકાન મારીએ છે, જંગલમાં તો કોઈ લગભગ રહેતા નથી અત્યારે, તો તે શહેરમાં જ રહીએ છે, ચોમાસા શહેરમાં કરે છે, પછી મકાન તો સ્વીકારે છે, અને તમે કપડાને ના પાડો છો, આહારને ના પાડો, જો કે આહાર તો લે છે એ લોકો, ઉદ્દેશ્ય લે છે, ચોખ્ખા થાય છે એમના માટે, કપડાને ના પાડો છો તો એક ખોટો આગ્રહ થઈ ગયો તમને કપડા ત્યાગવા, આટલા તો પૂતગળલીય છે, દલીલની દ્રષ્ટિ દલીલ સાચી છે, પણ એ કોઈ ભાવલિંગ દશા નથી, દ્રવલિંગની પણ એ દશા નથી. ભાવલિંગમાં તો એ પરિસ્થિતિ હોય નહીં, દ્રવલિંગીમાં પણ એ પરિસ્થિતિ નથી એમ કે છે. સાચા દ્રવલિંગીની તો બહારનું આચરણ ભાવલિંગી જેવું જ હોય છે, એ પણ ઉદ્દેશિક આહાર વગેરે લેતા નથી એમ છે. પંચમ કાળ ઉપર ભગવાનની આજ્ઞા પગ મૂકીને કાંઈ ધર્મ થતો નથી. આજ્ઞા ઉપર પગ મૂકીને ધર્મ થાય પંચમ કાળમાં. પંચમ કાળમાં ધર્મ બીજી રીતે થાય ને ચોથા કાળમાં ધર્મ બીજી રીતે થાય એવું છે કાંઈ? જે કાળમાં શ્રદ્ધા થાય એ ગમે તે કાળમાં એક જ પ્રકારે થાય, જ્ઞાન પણ એક જ પ્રકારે થાય, ચારિત્ર પણ એક જ પ્રકારે થાય, એમાં કોઈ ફેરફાર અંતર્બાહ્ય હોતો નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એમ છે. ફેરાનો દ્રષ્ટાંત આપતા હતા એટલા માટે તો ફેરો કઈ બીજી રીતે થાય છે એમ કેતા હતા. હે, એવી વાત છે. ભલે આપણે મુનિ દશામાં ન આવ્યા હોય પણ આપણી શ્રદ્ધાના લાભ નુકસાનને સીધો સંબંધ છે આ વાત સાથે. કોઈ કંઈક પણ આપણે ક્યાં મુનિ થયા છીએ કે આપણે એ દોષમાં પીડ્યા છીએ, જે કે તો ત્યારે એ વારો આવે ત્યારે વિચાર કરશું એમ નથી. મુનિ દશા અને અરિહંત પદ અને સિદ્ધ પદ ને બધા પદનો નિર્ણય અત્યારે કરવો પડે છે. પૂર્ણ શુદ્ધાત્મ પદમાં એ બધા પદ સમાઈ જાય છે. જો પોતાના પૂર્ણ શુદ્ધાત્માનો નિર્ણય અને શ્રદ્ધા કરવી હોય તો આ બધો વિચાર યથા યોગ્ય રીતે કરવો પડે, નહીતર મૂળમાં શ્રદ્ધા થાય નહીં, જ્ઞાન ચારિત્ર થવાનો પ્રશ્ન રહેતો નથી. અને એ તો પાયો નાખતી વખતે જ 15મા માળનો વિચાર કરવાનો હોય છે કે ભાઈ 15 માળનું મકાન કે 25 માળનો છેલ્લા માળનો અગાસી સુધીનો વિચાર પાયો નાખતી વખતે કરવો પડે છે. 15મા માળ વખતે વિચાર કરશો કે 15મો કરવો કે ન કરવો એવું નથી ચાલતો, પાયો નાખતી વખતે જ એ નક્કી કરવું પડે છે એમ. શ્રદ્ધા એ પાયાની ચીજ છે. આકરો કયો, સહેલો કયો, જેવો છે એવો એ આવો છે, આમાં બીજો ફેરફાર ચાલે એવો નથી. શાકભાજીનો વેપાર એવો છે, હેલો છે, અમારમાં હરાજીમાં ગાંડીઓ લઈ લેવાની અને બપોર સુધીમાં ઉલાળીઓ કરી નાખવાનો. અને હીરાનો વેપાર અઘરો છે, માટે હીરાનો ન કરવો અને કાછિયા થઈને બેસવું એ વાત વ્યાજબી છે. લાખો કરોડો રળવા હોય તો એ કઈ શાકભાજીમાંથી નહીં થાય. અબજોપતિ કોઈ શાકભાજીમાંથી દુનિયામાં એક નથી થયો. અબજપતિ હીરાવાળા થયા છે અને છે શાકભાજીમાંથી. કાછીઓ શાક જોગતા જોગતા તાંજળિયાની ભાજીમાંથી કોઈ અબજ રૂપિયા કમાણો હોય એવું તો એક દાખલો નથી. છે તો કેટલા કમાવા છે ને શું રળવું છે, રાગ રળવો છે કે વિતરાગતા રળવી છે એ નક્કી કરવું. રાગ છે એ શાકભાજી જેવો સસ્તો છે ને સહેલો છે, કરો જે રાગ કરવો એ. રગડો રાગ ને અત્યાર સુધી રગડતા આવ્યા છે ને હજી રગડો એને, પાછળ બહુ ગુંડા હાલ છે. અત્યારે અઘરું લાગીને આઘો ભાગે આકરું પણથી થઈ પડશે પાછળ. મનુષ્યપણામાં હજી સમતોલપણે વિચાર કરવાની બુદ્ધિ છે, મધ્યસ્થ થઈને વિચાર કરવાનો અવકાશ છે, પછી નથી. એટલે પછી એનું ફળ બહુ આકરું છે. મિથ્યા શ્રદ્ધાનું ફળ બહુ આકરું છે. શું અત્યારે એમ કે આવી શ્રદ્ધા કરવી તો બહુ અઘરી પડે, આવી બધી વાતો સ્વીકારવી બહુ અઘરી પડે, પણ એના સ્વીકારનારા આજે છે એ તારા જેવા માણસ છે ને, કોણ કોઈ બીજું કોઈ છે થોડું છે? એ જેમ સ્વીકારી શકે છે તું પણ સ્વીકારી શકે છે. સત્યને સ્વીકારવું એ તો પોતાના સ્વરૂપનો સ્વીકાર કરવાની વાત છે ખરેખર તો. પંચમ કાળ છે એનો અર્થ એ છે કે આપણે વધારે સાવધાની રાખવાની છે. અત્યારે સત્સંગનો યોગ બહુ ઓછો છે, પછી જ સત્સંગ માલુમ પડે એવી એવી પરિસ્થિતિ છે, તો જરાક જોઈ વિચારીને ચાલવું પડે એટલી વાત છે. બાકી ધર્મ કરવો એ સહેલો છે ખરેખર તો. એક ન્યાયે જેમ અઘરી વાત છે એમ એક ન્યાયે સહેલી પણ વાત છે. કે અત્યારે એવા બધા વિપર્યાસના પ્રકાર છે કે સત્ય જુદું તરી આવે, એકદમ ભળતી વાતોથી બધી વાત જુદી પડી જાય. ભળતી વાતમાં ભૂલ પડે માણસને, આ બધી વાતથી જુદી વાત પડી જાય છે કે આ કોઈ વાત જ બીજી જાતની છે. તરત ખ્યાલ આવે એવો વિષય છે. કેટલી મોટી ગડબડ ચાલે છે પંચમ કાળમાં કે તરત વાત જુદી પડી જાય કે નહીં આ વાત જુદી છે, આ સિદ્ધાંત જુદો છે, તરત જ ખબર પડે. એટલે એમ કે છે કે ચોથા આરામાં તો સમુદ્રમાંથી રતન લેવાનું હતું, પાંચમા આરામાં તો કુંડામાં પડી ગયું છે. દરિયામાં પડ્યું હોય તો ગોતવો મુશ્કેલ પડે, કુંડામાંથી તો તરત હાથમાં આવે. પાંચમા આરામાં એ ફાયદો જ પાછો, એમ જ્યાં અપેક્ષા એ કઠિનતા છે ત્યાં અપેક્ષા એ સરળતા પણ છે. એમ બે વાત છે. મોક્ષ માર્ગમાં વિચરતા ધર્માત્માને ચારિત્ર મોહવશ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તો પણ તેમાં તન્મય ભાવે તે પરિણમતા નથી. એટલે તન્મય થઈને, લીન થઈને, એકમેક થઈને પરિણમતા નથી, એટલે કે ભિન્ન થઈને પરિણમે છે. ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને કે છઠ્ઠા ગુણ સ્થાને, જ્યાં સુધી બુદ્ધિપૂર્વકનો રાગને વિકલ્પ છે ત્યાં સુધી પરિણમવાનો પ્રકાર એક જ છે. રાગ છે છતાં રાગથી ભિન્ન થઈને પરિણમે છે, એનું નામ જ્ઞાન છે. જે જ્ઞાન રાગને સાથે પોતાની જાતને ભેળવે નહીં એનું નામ જ્ઞાન, અને જે જ્ઞાન રાગ સાથે તન્મય થઈને ભળી જાય એનું નામ અજ્ઞાન. બસ જ્ઞાન ને અજ્ઞાનની આ ટૂંકી પરિભાષા છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી, રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. એમ કહેવું છે, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી, પણ રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, અને રાગથી અભિન્ન જ્ઞાન તે અજ્ઞાન છે. બસ આટલી જ જ્ઞાનની ને અજ્ઞાનની પરિભાષા છે. એટલે હા, રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. જેને રાગ છે એને ઉદયમાન દ્વેષ નથી, પણ દ્વેષની યોગ્યતા છે. જેને દ્વેષ છે, કેમ કે જગતમાં પ્રતિપક્ષ છે ને, રાગ છે એ કોઈનો પક્ષ છે, તો સામે બીજો પક્ષ હોય જ તે. તમને કાળો રંગ ગમે છે, ભાઈ મને કાળા વાળ જોઈએ, તો ધોળો રંગ સામે છે જ જગતમાં. શું એમ તમને ગળ્યું ભાવે છે તો કડવું છે જ જગતમાં. જેના ઉપર તમને રાગ છે એનો પ્રતિપક્ષ છે જગતમાં. શું એટલે, જેના ઉપર રાગ હોય એના પ્રતિપક્ષ ઉપર દ્વેષ આવ્યા વિના રહે નહીં. એમ છે, રાગ એક પક્ષ કરનાર ભાવ છે, એનો પ્રતિપક્ષ ઉપર દ્વેષ છે. ભલે ઉદય એક ન હોય, રાગ હોય ત્યારે દ્વેષ ન હોય, દ્વેષ હોય ત્યારે રાગ ન હોય, એ તો ઉપયોગ કોની સાથે જોડાયો છે એની સાથે સંબંધ છે. પણ બીજી ચીજ આમ પડી જ છે, અને બીજી સિક્કાની બીજી બાજુ પાછળ ઊભી જ છે. એ તો બીજી બાજુ વગરનો સિક્કો હતો નથી, એના જેવી વાત છે. વિશેષ વિશેષ